السلام علیکم و رحمت الله و برکاتو کم چه مرا ماما و ماسیو بینو آنی بایو ریڈیو پر ہمبر وارا میڈیم ویب 1548 پر انٹرنیٹ نے ساتلائٹ پر ہمبر وارا ریڈیو اسلام ڈاٹ زی او ڈاٹ زیڈ اے پر ڈی ایس ٹی وی چینل 826 پر ہمبر وارا انے فری ٹو اے ساتلائٹ ڈیکوڈر پر ہمبر وارا نے بھی مارا خوب خوب سلام امید چھے کہ تمہیں ہارا چھے مجاما چھے انے تمہاری તબિયત હારી છે. મારું નામ છે સારાબાઈ અને તમે સાંભળતા છે ગુજરાતી એક્સપ્રેસ આ શનિવાર રાતના. ને અલ્હમ્દુલિલ્લાહ મારી તબિયત હારી છે અને હું બી મજામાં છે અને આજે તમારા માટે દર વીક જેવું એક સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે. ને આજે ઇન્શાલ્લાહ મેં વિચાર કર્યો કે અમે મેન્ટલ હેલ્થ અવેરનેસનું બહુ ચાલતું છે એટલે આપણું મગજનું શું હાલ છે અને એના બારામાં ખ્યાલ રાખવાનો તેના બારામાં અમને લોકો બહુ વાત કરે, બધું ન્યૂઝમાં બહુ આવે. તો મેં વિચાર કર્યો કે આજે આપણે ટીનેજર્સમાં, યંગ પીપલમાં મેન્ટલ હેલ્થના બારામાં શીખવું, એ લોકોના દિમાગમાં શું ચાલે અને કેવી રીતે આપણાથી ફાઇન્ડ આઉટ કરે કે એ લોકોને કઈ મુસીબત છે, કઈ જાતની મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ થતું છે. તો ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ છે, ધ્યાનથી સાંભળજો. ને પછી તમારા માટે માથું દુખે તેના માટે રેમેડીઝ બી છે, હોમ રેમેડીઝ. માથું દુખે હેડેક માટે રેમેડીઝ બી છે અને થોડુંક હસી મજાક છે અને ટાઈમ હોય તો કિસ્સો બી રહે. તો આરામથી બેહો, તમારો રેડિયોનો અવાજ વધારો ને કેથે જાતા નોખે.
Ya Allah Ya
તો મેં કહ્યું ને કે આપણે આજે વાત કરું મેન્ટલ હેલ્થ અવેરનેસના બારામાં. એ ખાસ કરીને પોયરાઓમાં, ચિલ્ડ્રનમાં, એટલે બહુ યંગની ટીનેજર કે ટ્વેન્ટીઝમાં હોય તે લોકોમાં આપણાથી કેવી રીતે નોટિસ કરાય કે એ લોકો ડિપ્રેશનમાં જતા છે. હવે કોઈ લોકો હશે કે નલ્લા પોયરાઓને હું દુઃખ છે કે એ લોકો ડિપ્રેશનમાં જવાના, એ લોકો પાસે હું રિસ્પોન્સિબિલિટી છે અને હું તકલીફ છે કે એ લોકો હવે ડિપ્રેશનમાં ચાલી જવાના. પણ જેવું કે આપણે મોટા માણસને મૂડ સ્વિંગ્સ થાય, તેવું પોયરાઓને, બચ્ચાઓને બી થાય. તો એ લોકોને તો સમટાઈમ્સ વધારે મૂડ સ્વિંગ્સ થાય, કેમ કે આપણે જાણે કે એ લોકો હવે બાલિક થવાના હોય કે એ લોકો હવે મોટા થતા છે, એડલ્ટ બનતા છે. તો એ લોકોના હોર્મોન્સ બધે બધું હોય તો એ લોકો હવે નેચરલી એ લોકોનો મૂડ બગડી જાય. કોઈ વખત ખુશમાં હોય, પછી કોઈ વખત દુઃખી થઈ જાય. તો આપણને યાદ રાખવું જોઈએ કે ટીનેજર્સમાં બી, યંગ પીપલમાં બી ડિપ્રેશન થઈ જાય. અને જેવું કે મોટા માણસને ડિપ્રેશન થાય, તેવું નલ્લા બચ્ચાઓને બી થાય. તો રોયલ કોલેજ ઓફ સાયકાયટ્રિસ્ટ એ લોકો એસ્ટિમેટ કરે કે ચિલ્ડ્રનમાં અબાઉટ દરેક 100 ટીનેજર્સમાં 5 ટીનેજર્સને ડિપ્રેશન થાય. ને અમરે આપણે જોયું કે લાઈફ બહુ ફાસ્ટ જાય, ટીનેજર્સની લાઈફ બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગઈ. એ લોકોને સ્કૂલમાં બહુ કામ મળે, હોમવર્ક બહુ મળે, પ્રોજેક્ટ બહુ મળે, પછી એ લોકોના દોસ્તાર બહુ હોય, એ લોકો પર પીયર પ્રેશર બહુ હોય. એટલે એ લોકો જોઈ કે અમારા ઉંમરના બીજા લોકો શું કરતા છે, અમુને બી એ લોકો જેવું કરવું છે, એટલે કમ્પીટ કરે, એ લોકો પ્રેશરમાં આવી જાય. પછી એ લોકો આ સોશિયલ મીડિયામાં બધું જોઈ, ઇન્સ્ટાગ્રામમાં લોકો ફોટા મૂકે, છે કે આ નવા કપડા લીધા, આ નવા જોડા લીધા, આ મેં આફા ફરવા ગઈ, મેં આટલે હોલિડેમાં ગઈ, તો આ બી ટીનેજર્સના દિમાગમાં ભરાઈ જાય અને એ લોકો હવે વિચાર કરે કે મારા એજના બીજા લોકો કેટલું ઇન્જોય કરતા છે લાઈફમાં. આપણે છે ને કે ઇન્સ્ટાગ્રામમાં જે આવે તે તો અડધું તો જૂઠું દેખાડે, લોકો દેખાડે કે અમે કેટલા ખુશ છે, પણ આપણે નહીં જાણે એ લોકોના લાઈફમાં કેટલી દુઃખ છે. પણ આપણે ટીનેજર્સને સમજ નહીં પડે ને એ લોકો જોઈને પછી અફસોસ કરે, જેલસ થાય કે કેમ મારાથી ડિઝાઇનર કપડાની લેવાય અને જોડાની લેવાય, કેમ મારી દોસ્તાર હવે ડ્રાઇવિંગ શીખી ગઈ અને નવી ગાડી એના બાપે એને લીધી લઈ દીધી, કેમ આ લોકો હવે હોલિડેમાં એવરી ફ્યુ મંથ જાયા કરે ને અમુને તો વન્સ અયર ડર બને જ લઈ જાય. તો પોયરાઓના દિમાગમાં આ જમાનામાં અમરે બહુ મુશ્કેલાત છે, બહુ ઇન્ફ્લુઅન્સ છે, અને આ જમાનો એવો છે કે પોયરાઓના દિમાગમાં એટલું પ્રેશર આવી જાય કે કેટલા લોકો ડિપ્રેશનમાં ચાલી જાય. હવે આપણે યાદ રાખવું જોઈએ કે ડિપ્રેશન એક વસ્તુ છે અને લો મૂડ બીજું વસ્તુ છે. નેચરલ છે કે ટીનેજર્સને લો મૂડ થયા કરે. મેં કહ્યું ને કે એક તો એ લોકોના હોર્મોન્સ બધી બધ, પછી પ્રેશર, આ બધું સોશિયલ મીડિયામાં જોઈને, દોસ્તારને જોઈને, તો લો મૂડ કોઈ વખત થાય તો આપણને જોવાનું કે લો મૂડ જે છે તે થોડીક વાર રહે ને પછી ચાલી જાય ને એ લોકો બાક ટુ નોર્મલ થઈ જાય, તો આ ફિકર કરવાનું નહીં. જ્યારે એ લોકો હવે બીજા સાઇન્સ દેખાડે તે આપણે સમજી જવાનું કે હવે આ ડિપ્રેશન છે. તો આ સાઇન્સ કેવા છે હું તમને એક્સપ્લેન કરું. ડિપ્રેશનના સાઇન્સ છે કે એ લોકોને કોન્સન્ટ્રેટ કરવાનું બહુ મુશ્કેલ પડે, કદાચ એ લોકોનો સ્કૂલમાં એ લોકોનું ધ્યાન નહીં રહેતું છે, મદ્રેસામાં ધ્યાન નહીં રહે, રિઝલ્ટ હવે લો થઈ ગયા અને એ લોકોને સ્કૂલ જવાનું મન બી નહીં થાય, જૂઠું બોલીને સ્કૂલથી એબસન્ટ રહી, કદાચ આપણે સ્કૂલ ઉતારી આવે ને પછી એ લોકો કેથે નીકળીને કેથે ફરવા નીકળી જાય, બંક કરે. તો આ સાયન્સ છે કે એ લોકો હવે કદાચ ડિપ્રેશનમાં છે. બીજા સાયન્સ બી છે તો આપણને એવું નહીં સમજવાનું કે ઓ મારી પોરીને સ્કૂલની જવું તું એ જૂઠું જૂઠું કેટી ઉઠી કે એને પેટમાં બહુ દુખે તો હવે એ ડિપ્રેશનમાં ચાલી ગઈ, એવું નહીં સમજવાનું. આ બધા સાયન્સ અમારે તમને કહેવું તે ખાસ્સા બધા તમે નોટિસ કરે તો પછી ડોક્ટર પાસે જઈને ફર્ધર ઇન્કવાયરી કરવા દે. તો એક તો છે કે સ્કૂલમાં રિઝલ્ટ ખરાબ થઈ ગયા, સ્કૂલ જવાનું મન નહીં થાય, પછી બીજું કે દોસ્તાર હોય તો બી એ લોકો એકલા બેસી રહે કે કમ્પ્લેન કરા કરે કે હું તો બહુ થઈ ગઈ, હું તો બહુ એકલી, મારા પાસે કોઈ નહીં લે, પછી બીજું કે એ લોકો મૂડી રહે હંમેશા, વધારે નોર્મલ કથા વધારે તો એ લોકો મૂડી રહે, નલી નલી વસ્તુમાં ગુસ્સો આવી જાય, રડા કરે, બહુ રડવું આવે, પછી કોઈ વખત ગુસ્સોમાં કઈ લાખે, દરવાજા ફારે, કઈ તોડે, કોઈ વખત હું થાય કે એ પોયરાઓ શું કરે કે પોતાને વધારે હું કઈ સેલ્ફ હાર્મ, એ લોકો એટલા અપસેટ હોય કે પોતાને બોડીને કાપે કે કઈ સફર કરે, એ લોકોના બોડીને સફરિંગ કરે. પછી બીજું કે કોઈ લોકો કઈ ખરાબ થાય તો પોતાને બ્લેમ કરા કરે કે આ મારા લઈને થયું, આ ખરાબ વસ્તુ મારા લઈને થયું, તો એ લોકો પોતાને બ્લેમ કરા કરે કે મારા મા બાપનું ડિવોર્સ મારા લઈને થયું, એવું બી થાય. પછી કોઈ વખત એ લોકો સ્કૂલમાં જતા હોય પણ
કોઈને બુલી કરતા હોય કે ચોરી કરતા હોય કે કઈ બીજી ખરાબ વસ્તુ કરતા હોય, કોઈ લોકો ડ્રગ લેવાનું ચાલુ કરે, કોઈ લોકો દારૂ પીવાનું ચાલુ કરે, અને તમે વિચાર કરતા હોય કે આ હું કેતી છે સારા ભાઈ, પણ સાચી વાત છે આપણો એવો ખરાબ જમાનો છે, આપણને સમજ નહીં પડે કે આ સ્કૂલમાં હું ચાલે. પણ કેટલા લોકો હવે આપણા મુસલમાન છોકરા ને છોકરીઓ દારૂ પીવા માંડ્યા, અને જ્યારે એ લોકોને આ ડિપ્રેશન જેવું થાય ત્યારે એ લોકો આ દારૂ પીવાનું ચાલુ કરે, બીડી પીવાનું ચાલુ કરે, ડ્રગ્સ લેવાનું ચાલુ કરે. તો આપણને જોતું રહેવાનું. ને બીજું કે ડિપ્રેશનનું બીજું સાઇન શું છે કે એ હવે એ જે છે એને બીજા સાથે મિક્સ નહીં થવું છે, એકલું બેસી રહ્યું છે, કદાચ બેડરૂમમાં બેસી રહેવું, કે ફરવાની જવું છે, વીકેન્ડના આપણે કે લઈ જવાના હોય તો ના પાડે, બા ના કાઢે, અને હુવાનું જોઈએ ખૂબ હોય, ઉઠાય નહીં, વહેલા હું જાય, મોડા ઉઠે, વીકેન્ડના ખડારો બેડમાં હોઈ રહી, આ બી ડિપ્રેશનના સાઇન્સ છે. તો આ યાદ રાખવું જોઈએ કે આ બધા જે સાઇન્સ મૂક્યા તેમાંથી ખસ્સા તમે ટીક કરતા હોય, ખસ્સા લાગે તમારા ઓલાદમાં આ તમે નોટિસ કર્યું તો હેલ્પ લેવા જવું જોઈએ. ઇન્ટરનેટમાં સપોર્ટ ગ્રુપ્સ હોય, આપણા ડોક્ટર પાસે જવાય આપણાથી અને વાત કરાય, તો કેટલે ફેસિલિટી છે આપણા માટે, આપણા ઓલાદ માટે. આપણને શરમાવું નહીં જોઈએ કે ઓ કોઈને કોઈ ફાઇન્ડ આઉટ કરે કે મારી પોરી ડિપ્રેસ છે તો લોકો વાત કરે, લોકો હસશે, લોકો મને ક્રિટિસાઇઝ કરે કે હું કેટલી ખરાબ માં છે, કેટલો ખરાબ બાપ છે, કે લોકો કદાચ મારી પોરી હાથે સાદી નહીં કરાવે લોકોના ઓલાદને. તો આપણે આ બધા ફિયર્સ કાઢી રાખવાના, અને યાદ રાખવાનું કે ડિપ્રેશન બી એક જાતની બીમારી છે, મેન્ટલ ઇલનેસ જે છે તે બી એક જાતની બીમારી છે. અને આપણા વાળા છે ને આપણે કેટલા વર્ષથી ખરાબ માને કે ઓ આને મેન્ટલ ઇલનેસ છે તો એ તો પાગલ છે, તો ગાંડી છે, એનો કઈ ઇલાજ નહીં, એમાં જીન ભરા ગયો, કોઈ જાદુ કર લાખ્યું. આપણે ઊંડું સમજે મેન્ટલ ઇલનેસ બી એક બીમારી છે અને એનો ઇલાજ કરાવવું જોઈએ, ખાસ કરીને આપણા જવાનિયામાં. તો એનો ઇલાજ કરવા પહેલું રૂટ છે કે ડોક્ટર પાસે જાઓ અને વાત કરો અને એડવાઇસ દેવો. ઇન્ટરનેટમાં બી જોઈને એડવાઇસ લેવાય અને સપોર્ટ ગ્રુપ્સ બી હોદાય. આપણા પોતાના લેન્સમાં લેનેજામાં ઇસ્લામિક કેર લાઇન છે, ઇસ્લામિક હેલ્પ લાઇન છે, આ બધા નંબર્સ બી રિંગ કરના પછી હેલ્પ મંગાય. તો પહેલું વસ્તુ કે જ્યારે આપણે નોટિસ કરે કે આપણા જવાનિયામાં કદાચ એ લોકોમાં ડિપ્રેશન નોટિસ કરે કે લો મૂડ બહુ થતું હોય, તો આપણાથી ઘેરે બી થોડુંક વસ્તુ ચેન્જ કરાય. હું કરાય પહેલું વસ્તુ કે એ લોકોની વાત બરાબર સાંભળવાની, એ લોકોને કહેવાનું કે દીકરા આજે તું કેમ છે, હારી છે, તારી તબિયત હારી છે, તું હું કરતી ઉઠી, તારા દોસ્તાર હું કરતા ઉઠા, વાત કરવાનું ઇન્કરેજ કરવું જોઈએ. એના હાથે કે એ પોરો હાથે કે પોરી હાથે બેસીને કોન્વર્સેશન બનાવવું જોઈએ. એવું નહીં કે આપણે હવે ઇન્ટેરોગેટ કરે કે ખીજવાઈને બધા સવાલ કરે, તું સ્કૂલે ગયેલી કે નહીં, તું ભણતી ઉઠી કે નહીં, તારા ફ્રેન્ડ હું કરતા ઉઠતા, તું બ્રેક ટાઈમ પર કા ગયેલી, હું કરતી ઉઠી, હું ખાતી ઉઠી. તો ઇન્ટરવ્યુ નહીં કરવાનું, ઇન્ટેરોગેટ નહીં કરવાનું, પણ આ જવાનિયા હાથે મીઠી મીઠી વાત કરીને દોસ્તાર જેવું એ લોકો હાથે કોન્વર્સેશન બનાવવાનું, અને પછી કોઈ વખત એ લોકો પોતે આપણાને કહે એ લોકોને હું દુઃખ છે. ને કોઈ વખત આપણે પોતે બી હવે ગુસ્સામાં આવી જાય કે આ જવાનિયા હવે આપણા હાથે બોલે બી નહીં, આપણે પૂછે કે આજે તું હારી છે, તો એ લોકો હું કે હા હું ફાઇન છે, પછી આપણે પૂછે તું એ સ્કૂલમાં શું કરલું, કઈ નહીં નોર્મલ આપણે લેસનમાં ગયેલા ને ઘેરે આવી ગયા. ને કોઈ વખત આપણા જવાનિયા બહુ ઓપન અપ નહીં થાય, કહેવાની માંગે, વાત ની કરવા માંગે, બહુ સિરિયસ હોય, આપણા હાથે બહુ વાત ની કરવા માંગે, તો આપણે પછી બી ગુસ્સો થાય, તો આપણે ગુસ્સો કંટ્રોલમાં રાખવું જોઈએ. અને આપણા આજુબાજુમાં રેડિયો ઓન હોય તો ઓફ કરી રાખવાનું, ટેલિવિઝન ઓન હોય તો ઓફ કરી રાખવાનું, મોબાઈલ ફોન સાયલન્ટ પર મૂકીને એક ફોન મૂકી દેવાનું. તો પછી આ ઓલાદ બી જાણે કે આપણે જેન્યુઅનલી આપણે એમાં ઇન્ટરેસ્ટ લેતા છે, આપણે આપણા ઓલાદમાં ઇન્ટરેસ્ટ લેતા છે. તો કોઈ વખત જયારે આપણે કિચનમાં બિઝી હોય પોયરાઓ હાથે, ત્યારે પછી કોન્વર્સેશન ચાલુ કરાય, ગાડીમાં કે તે ફરવા નીકળેલા હોય, સ્કૂલે જતા હોય, મદ્રેસા જતા હોય, ત્યારે બી કોન્વર્સેશન ચાલુ કરાય. તો આ ટ્રાય કરવું જોઈએ. બીજું કે કદાચ એ લોકોને આપણા હાથે વાત ન કરવું હોય, મા બાપ હાથે વાત નહીં કરવું હોય, તો એ લોકો કોઈના હાથે ક્લોઝ હોય તેને ઘેરે બોલાવવાનું દાવતમાં. કદાચ ફોઈ હાથે ક્લોઝ આવે, કદાચ ખાલા હાથે ક્લોઝ હોય, કદાચ મામા કે ચાચા યંગ હોય તેના હાથે ક્લોઝ હોય, તો તેને ઘેરે બોલાવવાનું રેગ્યુલરલી, ખાવા કે બેસવા, ને પછી એ લોકોને કોઈ વખત એકલું બી રહેવા દેવાનું. તો એ ટાઈમમાં એ ઓલાદને જે કઈ દુઃખ હોય, એ પછી જેના હાથે કમ્ફર્ટેબલ હોય તેના હાથે કદાચ વાત કરે. તો યાદ રાખવું જોઈએ કે આ ઓલાદને બિઝી રાખવાનું, એ લોકોને મદદ, એ લોકોની મદદ બી કરવાનું. કદાચ બહુ હોમવર્ક મળતું હોય તો એ લોકોને મદદ કરવાનું કે ચાલુ તને સ્ટડી બુક લાવી દે, ઇન્ટરનેટમાં રિસર્ચ તને કરી દે. મને ખબર કે હોમવર્ક એટલું મુશ્કેલ હોય કે આપણાથી નહીં થાય, પણ આપણાથી કઈ મદદ તો કરાય કે ચાલ આજે હું તને હેલ્પ કરું, આજે તું બહાર ન ધો, આજે હું બહાર ધોઈ કર, તું તારું હોમવર્ક પૂરું કર લાખ, આજે હું ટેબલ સેટ કર લાખ, તું તારું હોમવર્ક પૂરું કર લાખ. અને એ હોમવર્ક જયારે કરતા હોય તો અઘારી આપણા અઘારી કરવું જોઈએ. એવું નહીં થાય કે એ લોકો રૂમમાં બેસીને મોબાઈલ ફોન પર કઈ કરા કરતા હોય, ઇન્ટરનેટ પર કઈ જોયા કરતા હોય, ગાયન સાંભળતા હોય, એવું બી થાય તો એ લોકો પર ચેક કરતું રહેવાનું, એ લોકો હાથે બેસીને એ લોકોની મદદ કરવાનું. અને છેલ્લું વસ્તુ કે એ લોકોના ડાયટમાં બી એવું ખોરાક બનાવવાનું અને ખવડાવવાનું જેનાથી મૂડ તબિયત ખુશ થઈ જાય. તો હેલ્ધી ડાયટ હોય ત્યારે આપણું કામ આવે, આપણું મગજ હેલ્ધી રહે, મેન્ટલ હેલ્થ સારું રહે. તો આ બધા માટે આ એક એડવાઇસ છે કે ખોરાક જે છે તે આપણે જે ખાવું તેનાથી આપણું દિમાગ પર અસર પડે. તો એવા ખાવું છે, એવા ખોરાક છે જેનાથી મેન્ટલ હેલ્થ સારું રહે. તો લીફી ગ્રીન વેજીટેબલ્સ છે, જેવું કે સ્પિનેચ, કેલ, આપણા મેથી ભાજી, લીફી વેજીટેબલ્સ ખાવું જોઈએ. પછી ફીઝ, દાળ, બીન્સ, કલેજી, આ વસ્તુ બે ખાવું જોઈએ. એમાં ફોલેટ બહુ હોય, ફોલેટ, અને એ મેન્ટલ હેલ્થ માટે બહુ સારું કહેવાય. પછી આયન બી બહુ ખાવું જોઈએ. આયન કેમાં મળે? રેડ મીટમાં, ખાસ કરીને કલેજીમાં, સિરિયલ્સમાં, તો સિરિયલના બોક્સમાં લખેલું હોય ફોર્ટિફાઈડ વિથ આયન, સોયાબીન્સ, ઓટ્સ, આવું વસ્તુ ખાવું જોઈએ તો એમાં આયન વધારે મળે. પછી ઝીંક જેમાં હોય તે વધારે ખાવું જોઈએ. તો ઝીંક કેમાં મળે? ગોશમાં મળે, ઝીંગા ક્રાબમાં મળે, દૂધમાં મળે, ચીઝમાં મળે, બ્રેડમાં મળે, સિરિયલમાં મળે, તો જે કઈ ડેરી પ્રોડક્ટ્સ હોય તેમાં બી ઝીંક મળે, તો તે બી વધારે ખાવું જોઈએ. પછી જેમાં મેગ્નેશિયમ હોય તે વધારે ખાવું જોઈએ. મેગ્નેશિયમ કેમાં મળે? નટ્સમાં, ગ્રેન્સમાં, વેજીટેબલમાં. કેમાં મળે બીજું? તો આ મેગ્નેશિયમ જે છે બનાનાઝમાં, ફ્રૂટ્સમાં. પછી વિટામિન બી 12 બી બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય. વિટામિન બી 12 ઓછું થઈ જાય તો તરત મૂડ બી બગડી જાય, અને આ આડલ્સમાં બી અને ચિલ્ડ્રનમાં બી. તો વિટામિન બી 12 કેમાં મળે? ગોશમાં, મચ્છીમાં, ડેરી પ્રોડક્ટ્સમાં જોયું કે બેદામ, દૂધ, ચીઝ અને કેટલા બ્રેકફાસ્ટ સિરિયલ્સમાં બી વિટામિન બી 12 એડિટ કરેલું હોય. પછી વિટામિન બી 6 બી બહુ ખાસ કહેવાય અને વિટામિન બી 3. વિટામિન બી 6 ચિકનમાં મળે, ટર્કીમાં મળે, ફિશમાં મળે, બ્રેડમાં મળે અને હોલ વીટ સિરિયલ્સમાં મળે, જેવું કે ઓટ્સ, પછી રાઈસમાં બી મળે, વેજીટેબલ્સમાં, પીનટ્સ, દૂધ, પોટેટોઝ અને બ્રેકફાસ્ટ સિરિયલ્સમાં. અને વિટામિન બી 3 બી રેડ મીટમાં, ચિકનમાં, મચ્છીમાં, નટ્સમાં, પોટેટોઝ અને પાસ્તામાં બી મળે. તો હવે આપણે સમજી ગયા કે કેવું ખાવું જોઈએ, શું ખોરાક સારું કહેવાય મેન્ટલ હેલ્થ માટે. તો આપણે કોશિશ કરવું જોઈએ કે આપણે યંગસ્ટર્સને આપણે હેલ્ધી ખવડાવે. મને ખબર કે આ ઉંમરમાં એ લોકોને ટેક અવે વધારે ભાવે, ફીઝી ડ્રિંક્સ ભાવે, મીઠું વસ્તુ ભાવે, પણ આપણે ઓછું રાખવું જોઈએ. વીકેન્ડમાં ટ્રીટ રાખવું જોઈએ અને વીક ડેમાં બિલકુલ હેલ્ધી ખોરાક દેવું જોઈએ. આપણા માટે બી હેલ્ધી કહેવાય, ઓલાદ માટે બી હેલ્ધી કહેવાય. તો મારી દુઆ છે કે અલ્લાહ તઆલા આપણે બધાને મેન્ટલી હેલ્ધી રાખે, આપણા ઓલાદને બી મેન્ટલી હેલ્ધી રાખે અને ડિપ્રેશનથી બચાવે અને આપણા ઘરમાં એવો માહોલ બનાવે કે ઓલાદ આપણા પાસે આવીને ઓપનલી વાત કરે અને મોહબ્બત રહે. આમીન. ચાલો હવે આપણે સાંભળે કે આજે હસનભાઈ હું કહેતા છે. તો આજે આપણે ડિપ્રેશનના બારામાં વાત કરતા હતા. તો હસનભાઈ હાજરાબાઈને કહ્યું કે મેં આજે ડોક્ટર ત્યાં ગયેલો અને મેં ડોક્ટરને કહ્યું કે હમણે તો મારો મૂડ બહુ ખરાબ રહી, ની ખબર હું ડિપ્રેસ થઈ શકું કે હું. તો ડોક્ટરે મને હું જવાબ આપ્યો હાજરા તને ખબર? તો હાજરાબાઈએ પૂછ્યું, હું કહ્યું ડોક્ટરે? હું થયું તમને હસન? હસનભાઈએ જવાબ આપ્યો, ડોક્ટરે ફાઇન્ડ આઉટ કર્યું કે એક જાતનું ખોરાક છે જે આપણે ખાય તો કેટલા વર્ષ પછી દુઃખ પડા કરે અને ખરાબ અસર અને સફરિંગ આપણા પર ચાલુ રહે. તો હાજરાભાઈએ પૂછ્યું, એ હું ખોરાક કહે જેનાથી કેટલા વર્ષથી સફરિંગ રહી? હસનભાઈએ જવાબ આપ્યો, વેડિંગ કેક. ચમકતે સિતારે, વો પાકીઝ ગલિયા, વો દિલકશ નઝારે, વો રંગત મહેકતી ચમકતે સિતારે. ચાલો, તમે કહે ને કે આજે આપણે હેડેક્સ ના થોડાક રેમેડી શીખવું, તો મને લખવું હોય તો લખી મૂકજો. તો મેન્ટલ હેલ્થ જે છે આપણે વાત કરતા હતા કે જ્યારે આપણને કઈ તકલીફ હોય, દુઃખ હોય, લો મૂડ હોય, ડિપ્રેશન હોય, ત્યારે હેડેક્સ બી બહુ થાય. ને એમ બી બીજા રીઝનથી બી હેડેક્સ થાય, કોઈ વખત ફ્લૂથી હેડેક થાય, ઊંઘ ઓછી મળેલી હોય તો હેડેક થાય, ડાયટ બહુ સારું નહીં હોય, પાણી ઓછું પીતા હોય તો હેડેક્સ થાય, કોઈ લોકોને માઇગ્રેન્સ થયા કરે. તો જે બી રીઝન હોય, જે બી કારણના લઈને હેડેક્સ થતા હોય, તેના માટે થોડાક હોમ રેમેડીઝ છે. પહેલું વસ્તુ છે, આપલ આપલ જે છે તે હેડેક માટે બહુ સારું કહેવાય. એ ડોક્ટર્સ લોકો કહે કે જ્યારે આપણને હેડેક થાય ત્યારે આપણે શું કરે, કોફી કે ચા પીયા જાય. તો આપલ જે છે તે કોફી કે ચા કરતા વધારે ઇફેક્ટિવ છે. કોફી ને ચામાં કેફીન હોય અને કેફીન થી કોઈ વખત આપણો હેડેક ચાલી જાય, પણ આપલમાં એના કરતા વધારે કેફીન જેવા પ્રોપર્ટીઝ છે. તો આપલ જે છે આપલ જે છે એને કાપીને એને શું કરવાનું કે એના પર થોડુંક સોલ્ટ રાખીને હવારમાં ખાલી પેટ પર ખાઈ જવાનું, ને આ લગભગ એક વીક માટે કરતું રહેવાનું. તો કોઈને પ્રોલોંગ હેડેક થતા હોય, માઇગ્રેન થયા કરે, તો એના માટે બહુ સારું કહેવાય. તો આપલ સ્લાઇસ કરીને એના પર સોલ્ટ સ્પ્રિંકલ કરીને હવારમાં ખાલી પેટ પર ખાઈ જવાનું. તો હવારમાં ઉઠીને તરત ચા ની બનાવી ખાવાનું, કોફી ની પીવાનું, પણ આપલ ખાવાની કોશિશ કરવું જોઈએ. બીજું વસ્તુ છે કોપરૂનું તેલ. કોપરૂનું તેલ માથા પર બરાબર માલિશ કરવાનું, મસાજ કરવાનું, માથા પર ચોપડવાનું, તો ઇન્શાલ્લાહ હેડેક જતું રહે. કોકોનટ ઓઇલ માં ઠંડક હોય અને આ ઠંડક થી માથું બી ઠંડુ થઈ જાય અને કુલ ડાઉન થઈ જાય. તો કોકોનટ ઓઇલ માથા પર ચોપડવાથી હેડેક ને હેલ્પ કરે. પછી છે લેમન. તો લેમન જે છે શું કરાય કે 3-4 સ્લાઇસીસ કરવાના લેમનના, ને એનું જ્યુસ સ્ક્વીઝ કરી લખવાનું 1 કપ ચામાં, ને એ ચા પી જવાની, ને એનાથી તરત રાહત મળે ઇન્શાલ્લાહ. તો શું કરવાનું, 3-4 સ્લાઇસીસ લેમનના લેવાના અને એ ચામાં સ્ક્વીઝ કરીને ચા પી જવાની, એનાથી ઇન્શાલ્લાહ હેડેક થી રાહત મળે. બીજું શું કરાય કે લેમનનું જે છલટું છે તેને શું કરવાનું કે એને ક્રશ કરવાનું, અથવા તો એને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી રાખવાનું, તો ફાઇન થઈ જાય, ક્રશ થઈ જાય, ને એનું પેસ્ટ પછી બનાવવાનું અને એને ફોરહેડ પર ચોપડવાનું, અને આ ચોપડવાથી રાહત મળે ઇન્શાલ્લાહ. તો ફોરહેડ પર અને ટેમ્પલ્સ પર, એટલે ફોરહેડના સાઇડ પર જે જગ્યા છે, ફેસ પર પણ માથુના બાજુ સાઇડ પર ટેમ્પલ્સ જે છે તેના પર બી ચોપડવાનો. તો શું કરવાનું, લેમનનું છલટુંનું પેસ્ટ બનાવવાનું, એને ક્રશ કરીને બ્લેન્ડ કરીને પછી માથા પર ચોપડવાનું, તો રાહત મળે ઇન્શાલ્લાહ. અને છેલ્લું વસ્તુ છે તજ. તજ જે છે તે માથું જયારે દુખે તેના માટે બહુ સારું કહેવાય. તો એનું પેસ્ટ બનાવવાનું, તો શું કરવાનું કે પાણી સાથે તજનું પાવડર મિક્સ કરીને એનું પેસ્ટ બનાવીને ફોરહેડ પર ટેમ્પલ્સ પર ચોપડવાનું, અને પછી એને ગરમ ને રાખવાનું, કોલ્ડ એરમાં એક્સપોઝ કરવાનું, સોરી ગરમ રાખવાનું. તો કોઈ વખત હેડેક કેમ થાય, આપણું માથું ઠંડુ થઈ જાય, શરદી થયેલી હોય, વિન્ટર વેધર હોય ત્યારે આપણું માથું ઠંડીના લઈને બહુ દુખે, તો ત્યારે બી સિનેમન બહુ સારું કહેવાય. કેમ કે સિનેમન ઘરમાં તો દે, તો સિનેમન ને પાણી મિક્સ કરીને એનું પેસ્ટ બનાવીને માથા પર, ફોરહેડ પર અને ટેમ્પલ્સ પર ચોપડવાનું અને ગરમ રાખવાનું. તો અલ્લાહ તઆલા આપણે બધાને તંદુરસ્તી આપે, આમીન. ને હવે એક કિસ્સો સાથે શો પૂરું કરે, એક નલ્લો કિસ્સો છે. આજે આપણે ડિપ્રેશનના બારામાં વાત કરતા હતા તો એના રિલેટેડ છે. એક દિવસ કોઈ એક માણસને પૂછ્યું કે તું બહુ પડેલો છે, તું ખૂબ પડવા બેહે, ઝિકર કરતો રહે, નમાઝ બહુ પડે, તો આ કરવાથી તને હું મળ્યું, તું હું હાસિલ કર્યું પડવાથી, અલ્લાહ તાલાની ઈબાદત કરવાથી તું એ હું હાસિલ કર્યું. તો આ માણસે જવાબ આપ્યો કે મેં કઈ હાસિલ તો નહીં કર્યું, મને કઈ મળ્યું તો નહીં, પણ હું તને સમજાવું કે મારી લાઈફમાંથી ચાલી હું ગયું અને મારા અંદરથી ચાલી હું ગયું, મારા અંદરથી ગુસ્સો ચાલી ગયો, ગ્રીડીનેસ ચાલી ગયો, ડિપ્રેશન જતું રહ્યું, ઇન્સેક્યોરિટી જતું રહ્યું, મોતની ડર ચાલી ગઈ અને મારો ઈગો અને પ્રાઇડ બી ચાલી ગયો. તો સુભાનલા કિસ્સોથી આપણે સંભળે કે ઈબાદત કરવાથી કોઈ વખત આપણને એમ થાય કે મને કઈ ફાયદો તો નહીં મળે, પણ આપણે નહીં જાણે કે આપણે કેટલું ખોઈ કાઢે. ખરાબ વસ્તુ, ખરાબ આદત, ખરાબ કેરેક્ટરિસ્ટિક્સ, દુઃખ અને ડિપ્રેશન અને લો મૂડ અને આ બધું વસ્તુ ચાલી જાય આપણી લાઈફમાંથી, આપણા અંદરમાંથી. તો ખૂબ ઈબાદત કરવું જોઈએ, ખૂબ ઝિકર કરવું જોઈએ, નમાઝ પડવું જોઈએ. જ્યારે ડિપ્રેશન થાય ત્યારે વધારે કુરાન શરીફ ખોલીને બી પડવું જોઈએ, એમાં બી બહુ મોટી ઈલાજ છે. તો આપણને આ આદત બનાવવું જોઈએ અને આપણા ઓલાદને અને ટીનેજર્સને બી સમજાવવું જોઈએ કે જ્યારે મૂડ બગડી જાય, જ્યારે ડિપ્રેશન ફીલ થાય, ત્યારે કુરાન શરીફ ખોલો, જ્યારે મુસલ્લમા પર બેસી જાઓ, ત્યારે હાથ ઊંચા કરીને દુઆ માંગો, અલ્લાહ તાલાની મદદ માંગો અને અલ્લાહ તાલાની ઈબાદત કરવાથી ઇન્શાલ્લાહ આ બધું ડિપ્રેશન ને મેન્ટલ ઇલનેસ બધું જતું રહે ઇન્શાલ્લાહ. ને આટલે આપણું ગુજરાતી એક્સપ્રેસ પૂરું થઈ ગયું. સાંભળવા સારું જઝાકલ્લા. ઉમ્મીદ છે કે આપણે બધાને કઈ ને કઈ શીખવાનું મળ્યું અને મારી દુઆ છે કે અલ્લાહ તાલા આજે આપણે જે સાંભળ્યું તેના પર અમલ કરવાની તોફીક દે. આમીન. નેક્સ્ટ વીક જરૂર ટ્યુનિંગ કરજો મારા હાથે. મારું નામ છે સારાબાઈ. મારું નામ લઈને જરૂર તમારી દુઆમાં ખાસ યાદ કરજો. ફી અમાનિલ્લાહ. અસલામ આલેકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુ.